સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 4, પ્રસારણ તારીખ 14 ડિસેમ્બર 2006. સજ્જતા સંઘના સંઘે પોતાની ખેતીને રંગમાં લાવવા વાળો પાણીમાંથી પરવારીને રેડિયો પરતા ગોઠવાઈ ગયેલા મારા વાહલા ખેડૂત ભાઈઓ બહેનોને આ ઉમાના નમસ્કાર.
અને તમારી ચિંતાએ સતત ચિંતિત એવા શંકરલાલના પણ આપણા વર્ષોના જાણીતા ખેતી નિષ્ણાત ડોક્ટર રામભાઈ સાથે પ્રેમપૂર્વક નમસ્કાર.
નમસ્કાર શંકરભાઈ, ઉમાબેન અને સૌ ખેડૂત મિત્રો, આપ સૌને પણ નમસ્કાર. શંકરભાઈ, બદલાયેલા વાતાવરણે શિયાળુ પાકની અડધી મજા તો ઓછી કરી નાખી છો.
રામભાઈ, એટલે તો આજે આપને બોલાવવા પડ્યા. આમાં ખરેખર શું કરવું એ આપ જ કહો.
મિત્રો, જે નવા દોસ્તો હોય એમને યાદ કરાવી દઉં કે રામભાઈ તો અમારે આ ખેતી નિષ્ણાત ઉમાના પણ કોલેજના ગુરુ હતા.
હતા કે? આજે પણ એ મારા ગુરુ છે. અને આપણે ખેતીની જેમ કોઈ પણ ખેડૂત ભાઈઓ બહેનોને ખેતીમાં હવે શું કરવું એવી મૂંઝવણ થાય એટલે રામભાઈ ની મદદ આપણે ચોક્કસ લઈશું.
રામભાઈ, મેં આપને વાત કરી એમ આપણા રાજ્યના ખેડૂત ભાઈઓ બહેનોનું, ખાસ કરીને દુષ્કાળ સંભવિત વિસ્તારોના નાના અને સીમાંત ખેડૂતોનું ખેત ઉત્પાદન વધે, એમનું જીવન ધોરણ સુધરે,
બરોબર,
એ માટે કુદરતી સંસાધનોના વિકાસ જેવી પ્રવૃત્તિઓ કરતી આપણી આ DSC સંસ્થા અને એવી અનેક સંસ્થાઓનું સંગઠન એટલે આપણો આ સજ્જતા સંઘ એવા અનેક પ્રયાસો કરે છે.
સરસ સરસ. શંકરભાઈ, ચોમાસામાં પાક માટે પાણીનો બહુ વિકટ પ્રશ્ન નથી હોતો.
હા, ત્યારે તકલીફ નહીં,
બરોબર ને? એટલે કેટલીક બીજી કાળજી ઓછી રહે તો બહુ વાંધો આવતો નથી. પણ છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પરથી કહી શકાય કે શિયાળુ પાકોના ઉત્પાદનમાં કોઈ દેખીતો વધારો કરી શકાયો નથી. એટલે શિયાળામાં પાકમાં ખાતર, બિયારણ, પાણી, રોગ અને જીવાત સામે રક્ષણ તથા મજૂરીનો ખર્ચ યોગ્ય રીતે થાય તો જ વાજબી વળતર.
બહુ સાચી વાત.
રામભાઈ, ઓછામાં પૂરું આ વર્ષે કપાસમાં પણ રાતડ અને સફેદ ચિકતા જેવા રોગ અને જીવાત આવી ગયા, એટલે કપાસનો પાક બહુ વહેલો નીકળી ગયો.
ઉમાબેન, એમાં કઠણાઈની શરૂઆત થઈ કુણા તાજા ફાલ આવેલા કપાસ પર થયેલા ભારે વરસાદથી, અને દિવાળી પછી હવામાં ભેજને કારણે થોડા દિવસ ઠંડી વધતા જ પડેલા ઝાકળથી.
પણ કેમ, પાણી તો ઉલટાનો ગુણ ના કરે?
કરે કરે, ગુણ કરે. પણ શંકરભાઈ, ક્યારે માફક સરનું મળે તો.
હા, એ ખરું.
આ તો વધારે વરસાદના કારણે કપાસના મૂળનો થવો જોઈએ એટલો વિકાસ થયો જ નહીં.
થયો જ નહીં. હા,
એટલે શરૂઆતમાં ઉપર ઉપરથી જેટલા રસકસ મળ્યા એ એણે ચૂસી લીધા અને પહેલો ફાલ સરસ આવ્યો,
બરાબર.
પણ વરસાદ જતા જ આસપાસના રસકસ ખલાસ થઈ જતા કપાસના છોડ કાચી ઉંમરે જ ગરડા થઈ ગયા. અને પોષક તત્વોના અભાવે તથા ઉપરનું ભારે પાણી પડવાથી પાનલાલ થઈ ગયા.
એમ તો કાયમથી બનતું આવે છે એમ, કેટલાક વિસ્તારોમાં ઈયળોએ બધા કપાસ સામે પણ પ્રતિકારક શક્તિ મેળવી લીધી.
હા, એ સમાચાર હતા.
એટલે જીંડવા ઉપર લીલી અને લશ્કરી ઈયળોએ હુમલો કર્યો. પરિણામે આપણા રાજ્યના કપાસના ઉત્પાદનનો લક્ષ્યાંક સારો એવો ઘટાડીને 80 લાખ ઘાસડી કરી નાખવો પડ્યો.
પણ કપાસમાં તો હવે સુધારાની બહુ ઓછી શક્યતા છે.
એમ?
હા, લાંબા ગાળાની જાતો ઉપર પણ માનો કે આપણે સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરીએ કે બીજા જંતુનાશકો વાપરીએ તો પણ બહુ બહુ તો જે ફાલ બચી ગયો છે એના જીંડવા થશે એટલું જ.
એટલે નવો ફાલ નહીં આવે?
ના, નવો ફાલ આવવાની શક્યતા બહુ ઓછી છે શંકરભાઈ. એટલે એની પાછળ સમય, શક્તિ ને પૈસાનો બગાડ નહીં કરવાની મારી તો સૌને સ્પષ્ટ ભલામણ છે.
પણ એમાં તો રામભાઈ જાગ્યા ત્યાંથી સવાર જોઈએ એટલી ઠંડી, હજુ તો માંડ 2-4 દિવસ થી શરૂ થઈ,
બરોબર.
અને બપોરે તો ઘઉં જીરું ના છોડ રીતસર મુરઝાઈ જાય ને એટલી ગરમી પડતી. તો ઘઉં ને જીરું માં હવે શું કરવું એ જરા કોને.
હા, જીરું વાવ્યાને જેમને જેમને એકાદ મહિનો થઈ ગયો હોય એમને હવે ત્રીજું પિયત આપવાનો સમય થઈ ગયો છે, બરાબર.
હા, એ તો અમે અગાઉ કહ્યું જ છે એમને.
હવે થોડા દિવસ પહેલા જોવા મળતું એવું હુંફાળું ને ભેજ વાળું વાતાવરણ થાય તો જમીનમાં ફૂગના બેક્ટેરિયાને પ્રોત્સાહન મળે.
સાચી વાત છે, બરાબર. ફોન પણ હતા શ્રોતા મિત્રોના.
એટલે શું આવે? સુકારો. આવી સ્થિતિમાં હેક્ઝાકોનાઝોલ ઘટકવાળી કોઈ પણ કંપનીની આંતર પ્રવાહી ફૂગનાશક દવા
એટલે છોડમાં શોષાય જાય એવી,
અને સ્પર્શ ઘાતક મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવા ભેગી કરીને 15 લિટર પાણીમાં 5 મિલીલીટરના હિસાબે ભેળવીને,
15 લિટર પાણીમાં 5 મિલીલીટરના
હિસાબે ભેળવીને ફુવારાને બદલે દવાની ઝીણી ધાર થાય એ રીતે, હા એ રીતે બરોબર ધ્યાન રાખજો,
બરાબર
છોડના થડ અને ડાળીઓ ઉપર છાંટવી જોઈએ.
પણ આ સુકારો આવવાનો કોઈ ચોક્કસ સમયગાળો ખરો રામભાઈ?
હવે જીરુમાં સુકારો 20-40 દિવસ વચ્ચે આવવાની શક્યતા વધારે હોય છે,
બરાબર,
એટલે થોડા થોડા લક્ષણ દેખાય તો પણ એનો આગોતરો ઉપાય કરીને સુકારાને આગળ વધતો અટકાવવો જોઈએ.
એનો ઉપાય ના કરીએ તો વધારે નુકસાન થાય ખરું?
હસ તો કેમ નહીં, જે છોડમાં સુકારો આવે એ છોડ સુકાઈ જાય એટલે ખેતરમાં ખાલા પડે
પડે
અને સરવાળે ઉત્પાદન ઓછું આવે કે નહીં.
સુકારાને પણ કાબુમાં લઈ લીધા પછી બીજી કોઈ ચિંતા ખરી કે નહીં?
હા બહુ સરસ વાત કરી શંકરભાઈ, બીજી ચિંતા મોલોમશી અને ચૂસિયાની.
એમ
શંકરભાઈ, જીરુના પાકમાં અત્યારે છે એવું વાતાવરણ રહે તો મોલોમશી કે ચરમી કાળિયાની બીક વધી જાય,
બરાબર,
અને 40-50 દિવસે એ દેખાવાની શરૂઆત થાય કે તરત જાગી જવાનું.
પહેલેથી જ બહુ અસરકારક દવાનો છંટકાવ કરવાનો એમ ને?
ના, આમ તો કોઈ પણ જીવાત કે રોગને કાબુમાં લેવા શરૂઆતમાં હળવી દવાથી જ શરૂઆત કરાય. જેમ કે જીરુમાં મોલોમશીની હજી શરૂઆત જ દેખાય તો મોનોક્રોટોફોસ જેવી હળવી દવા લીટર દીઠ 2 મિલીલીટરના હિસાબે,
એટલે જેટલા લીટર પાણી એનાથી 500માં ભાગ
જેટલી, સરસ 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 શોધી કાઢ્યું, આ હિસાબે ભેળવીને છંટકાવ કરી દેવાનો.
અને મોલોમશીનો હુમલો ગંભીર હોય તો?
તો કાર્બોસલ્ફાન વાળી કોઈ પણ નામી અને વિશ્વાસુ કંપનીની દવા લઈને છંટકાવ કરવાનો.
પણ કેટલાક પ્રવાહી ચૂસિયા નાશકના બદલે પાવડર સ્વરૂપમાં આવતી પેલી શું કહે છે, એસિટા,
લ્યો હું યાદ કરાવું,
ભણેલા ભૂલી ગયા, હું તો ભૂલી જ જાઉં,
થાય હવે થાય હવે તમે તો.
એનું આખું મૂળ નામ છે એસિટામીપ્રિડ.
હા એસિટામીપ્રિડ, બરાબર છે.
એવી ને એવી થાઇમિથાક ઝોન પણ છે જે આંતર પ્રવાહી હોવાથી ઉપરથી છાંટીએ તો પણ આખા છોડમાં પ્રસરી જાય છે, હા, અને મોલોમશી કાબુમાં આવી જાય.
પણ એનું પ્રમાણ કેટલું?
હા પ્રમાણ 15 લિટરના પંપમાં માત્ર 5 ગ્રામ.
ટૂંકમાં જેટલા લીટર પાણી હોય એના ત્રીજા ભાગ જેટલા ગ્રામ ગણીને એસિટામીપ્રિડ કે થાયામીથાક ઝોન લેવાની, બરાબર ને?
બરોબર, બિલકુલ બરાબર. વાહ શંકરભાઈ, તમને ઉમાબેને એમના જેટલા જ ખેતીના પાઠ ભણાવી દીધા છે.
રામભાઈ, એ તો પેલી કહેવત છે ને, જેવો સંગ તેવો રંગ.
ખેતી કેમ સારી કરવી એ તો શીખવી શકીશું કે નહીં?
ભાઈ પણ હું એની ક્યાં ના કહું છું, કેમ શીખવું છે?
સારું સારું, હવે એ ચર્ચા પછી કરજો. પેલા એ કહો કે ખેડૂત મિત્રોની બીજી મહત્વની ફરિયાદ કઈ હતી?
રામભાઈ, આમાં સજ્જતા સંઘની સાથી સંસ્થાઓના અનુભવી ખેડૂતોએ કેટલીક કુદરતી જંતુનાશક વનસ્પતિઓના અર્ક કે ઉકાળા આપવાની ભલામણ કરી છે, તો રાસાયણિક જંતુનાશકોના બદલે એ વાપરી શકાય કે કેમ?
બિલકુલ વાપરી શકાય. હા હા બિલકુલ વાપરી શકાય, ઉલટાનું એ તો વધુ સારું છે
એમ.
હા, એનાથી જમીન અને પાકની ગુણવત્તા પણ સુધરશે. પણ આ બધા પ્રયોગ કોઈ ખેતી નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈએ.
હા, એ તો સલાહ અમે આપી છે પહેલા. અને
પિયતમાં હવે સંપીને કામ કરવાનો, સહિયારી પિયત વ્યવસ્થા ઉભી કરવાનો સમય આવી ગયો છે.
હા, એ આપે બહુ સારું યાદ કરાવ્યું. આપણું આ DSC તો વર્ષોથી રામભાઈ સહભાગી સિંચાઈ વ્યવસ્થા ગામે ગામ વિકસાવવા સતત પ્રયત્નો કરે છે.
અરે હા રામભાઈ, એમણે તો બધા ખેડૂત મિત્રોએ યાદ રાખવા જેવા સૂત્રો અને સંદેશ પણ બનાવ્યા છે. સાંભળો સાંભળો.
સહિયારી શક્તિ સઘળા કામ,
સહભાગી સિંચાઈ વ્યવસ્થાથી કરીએ સૌ કામ.
હાજી, સહભાગી સિંચાઈ વ્યવસ્થા અપનાવો, તમારા ગામમાં પણ સુખનો સૂરજ ઉગાડો. માર્ગદર્શન માટે સંપર્ક કરો ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
બહુ સાચી વાત છે ઓ શંકરભાઈ, હવે સૌએ સંપ કેળવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પણ એમાં ડીએસસી, સજ્જતા સંઘ અને બીજી સંસ્થાઓનું માર્ગદર્શન અને આપના જેવા ખેતી નિષ્ણાતની સલાહ એ એટલા જરૂરી છે કે નહીં?
હા, કેમ નહીં, કેમ નહીં, અને એ તો મળતા જ રહેશે તમે ઈચ્છો ત્યારે.
અરે હા રામભાઈ, આજે ખેડૂત ભાઈઓ બહેનોને એક ખુશ ખબર આપવાના છે.
આપી દે, આપી દે.
એમની માંગણીને માન આપીને જ બહુ ઝડપથી એમનો માનીતો બની ગયેલો આ કાર્યક્રમ સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ હવે દર ગુરુવારે ખેડૂત મંડળ દરમિયાન જ સાંજે 7:20 પ્રસારિત કરવાનું નક્કી કરાયું છે.
એટલે ખેતરવાડીએથી આવીને પ્રાદેશિક સમાચાર સાંભળવાના, પછી સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ સાંભળવાનો, અને પછી એમાં પૂછેલા પ્રશ્નના જવાબ માટે કે કોઈ મૂંઝવણના ઉકેલ માટે ડીએસસી માં ફોન કરવાનો, પછી જ વાળું કરવાનું.
બરાબર છે, શિયાળામાં વહેલાસર જોઈતી માહિતી પણ મળી જાય અને રાત્રે સૂતા પહેલા જ મૂંઝવણનો ઉકેલ પણ મળી જાય.
તો યાદ રહ્યું ને ખેડૂત ભાઈઓ બહેનો, આવતા ગુરુવારથી એટલે કે 21 ડિસેમ્બરથી હવે દર ગુરુવારે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ સાંજે 7:20 પ્રસારિત કરાશે. એટલે વહેલાસર ઘરે આવીને રેડિયો લઈને બેસી જજો.
પણ લાલ, હવે તમે આજનો સવાલ અને બીજા કાર્યક્રમના વિજેતાના નામ ક્યાં સુધી હાથમાં લઈને બેસી રહેશો?
બસ તમારા આદેશની જ રાહ હતી ઉમાજી. લો રામભાઈ, આજનો સવાલ આપ વાંચો.
ચાલો તો એમ કરીએ, તમે કહો છો એમ તો આજનો સવાલ છે, જીરુમાં ચરમી કાળીઓ સામાન્ય રીતે કેટલા દિવસે જોવા મળે છે?
સવાલ બરાબર સાંભળો મિત્રો,
આ નહીતર તમે ફરી વાર એ લોકોને કહી દો.
ફરી બોલું છું, જીરુમાં ચરમી કાળીઓ સામાન્ય રીતે કેટલા દિવસે જોવા મળે છે?
અને હવે બીજા કાર્યક્રમ પછી ફોન કે પત્ર દ્વારા સાચો જવાબ આપનારા મિત્રોમાંથી ઇનામ માટે ડ્રોમાં વિજેતા બનેલા બે મિત્રોના નામ.
બીજા કાર્યક્રમનું 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે જિલ્લા પંચાયત ભવન સામે ભાવનગરના અશ્વિનભાઈ પી મજેઠિયા.
વાહ, અને પહેલા વિજેતાની જાહેરાત રામભાઈ કરે.
ઓહો, લાવો લાવો હું કરું. તો મિત્રો, બીજા કાર્યક્રમનું 251 રૂપિયાનું પહેલું ઇનામ મેળવનારા ભાગ્યશાળી મિત્ર છે પાંચગરી શેરી ગામ ઉના જિલ્લો જૂનાગઢના રાઠોડ શાંતાબેન ચીમનભાઈ.
તમને બંનેને ખૂબ ખૂબ ખૂબ
ખૂબ અભિનંદન.
અભિનંદન.
અને બીજા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત, ગયા ગુરુવારે કોઈ કારણસર રેડિયો પરથી પૂરો કાર્યક્રમ સાંભળી ન શકાયો હોય તો એમાં પૂછેલો પ્રશ્ન પણ આજે ફરી કહી દઈએ.
દોસ્તો, એ પ્રશ્ન હતો, પાકમાં નિંદામણના કારણે ઉપજમાં કેટલો ઘટાડો થાય છે?
તમે બંને સવાલના જવાબ માટે કે બીજા કોઈ ખેતી અંગેના માર્ગદર્શન માટે આજે રાતના 10:30 સુધી 95 27 17 235 995 આ નંબર ઉપર ફોન કરીને તમારા જ અવાજમાં રેકોર્ડ કરાવી શકો છો
અને પત્ર પણ લખી શકો છો. પત્ર લખવાનું સરનામું તો તમારી પાસે હવે છે જ. સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
ડીએસસી
એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર,
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58.
તો આજે થવાયો છે સમય, એટલે રામભાઈનો આભાર માનીને લઈએ છીએ રજા.
પણ આવતા ગુરુવારથી આગાખાન ફાઉન્ડેશન દ્વારા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલી સહાયથી પ્રસ્તુત તમારો માનીતો આ કાર્યક્રમ પ્રસારિત થશે 7:20.
બિલકુલ.
એટલે યાદ રાખીને સાંભળવાનું ચૂકશો નહીં.
સંઘ લાવે ખેતીમાં રંગ. નમસ્કાર.